भव संभव भेदि भेदनम सुख संपत करुणा निकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरु भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री सहजानंद स्वामी ने नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। बोलो सहजानंद स्वामी महाराज। संवत 2067 अषाढ़ वद अमास शनिवार तारीख 30/7/11। इम्पोर्टंटमां इम्पोर्टंट बाबत आपणा समूह जीवनमां बधाने आपणा पर हेत लागणी रहे એ છે। માટે આપણું જે જે વર્તન બીજાની આપણા પ્રત્યે જે હેતને લાગણી હોય એ ઓછી ન થાય એમ હોવું જોઈએ। આપણા પ્રત્યે જે સૌને પ્રેમ છે, લાગણી છે, પોતાપણાની ભાવના છે, જેને મમતા કહેવાય અને રાજીપો છે, ચારવાના આપણા ઉપર લાગણી, હેત, મમતા અને રાજીપો એ ઓછો ન થાય એ રીતે આપણે સમૂહ જીવનમાં રહેવું જોઈએ। એથી વધારે અગત્યની વાત સામા માણસનું કાંઈક આપણે બદલાવવા માંગતા હોય એની વાણી, વર્તન, વિચાર, જીવનશૈલી, રીતભાત પદ્ધતિ, તો એ જ બદલવું જોઈએ। પરંતુ એને આપણા પ્રત્યે આ ચારવાના હોય એ ઓછા થવા ન જોઈએ, ઉલટાના વધવા જોઈએ। માણસ આપણા ઉપદેશથી કે આપણા જ્ઞાનથી જ સુધરે છે એવું નથી, નથી એનાથી સુધરતા એવું નથી, પરંતુ માણસને સુધરવામાં આ ચારવાના જેટલા સુખદાયી છે એટલે અંશે આપણું જ્ઞાન, ઉપદેશ, બુદ્ધિ, હોશિયારી નથી। માટે આ ચારવાનાને નુકસાન થાય એમ કોઈને સુધારવાનો પ્રયત્ન ન કરવો। આ ચાર હશે તો જ વહેલા મોડા તે અને આપણે બધાય સુધરશું। મૂળ કાપીને ઝાડ જીવાડી શકાતું નથી, આ ચારવાના તો મૂળ છે। ઝાડની ડાળમાં ક્યાંક પાંદડામાં હડો છે એ મટાડવા ઝાડને મૂળમાંથી કપાય નહીં, એમ સંતો ભક્તોમાં એ આખા હારા જ છે, છતાંય કોઈક જગ્યાએ ક્યાંક એની નબળાઈ કે ભૂલ કે કુટેવ કે રીતભાત બરાબર નથી, એ કંઈક ડાળીએ થોડો ખડો કહેવાય। એટલો સુધારવા માટે એને જે આપણામાં હેત, મમતા, લાગણી અને રાજીપો હોય એનો નાશ ન કરાય। એમાંથી એવું થશે ડાળી એમનામ હડેલી રહે અને આખું ઝાડ મૂળમાંથી હુકાઈ જશે, માટે આપણા સ્વભાવમાં આપણે જરા રીતભાતમાં ફેરફાર લાવવો પડશે. દાળ હડેલી છે, એની ના નથી, બગડેલી છે, નબળી છે, એને સુધારવી જ પડે એમ છે. પણ આખું ઝાડ બગડેલું હડેલું તો હોય જ નહીં. પરંતુ એ ડાળને સારી કરવા માટે એ ઝાડના જે મૂળ છે, શું કે આપણા વિશે એને હેત છે, લાગણી છે, મમતા છે, એને આપણા પર રાજીપો છે, એ રૂપી મૂળિયા એના ન કપાય. એ બધા મૂળિયા મજબૂત બને એમ જ જીવાય. ડાળ વહેલી મોડી હારી થાય ન થાય, પણ મૂળિયે નુકસાન ન થવું જોઈએ. આપણે અરસ પરસ ટોકવા કહેવાનો, એકબીજાની ભૂલો ઓળખાવવાનો, એકબીજાને સુધારીને ભગવાન પમાડવાનો રિવાજ છે, સત્સંગ એને કહેવાય. પણ આ ચાર વાનાની ડટતા રાખવી, એની વૃદ્ધિ થવા દેવી, એ હવ પહેલો સત્સંગ છે, એ મોટો સત્સંગનો મેન રિવાજ છે. એ રિવાજ ગૌણ થઈ જાય ને ટોકવા વઢવાનું જ મુખ્યપણું સત્સંગમાં મનાય, તો એનાથી તો ડાળ બગડેલી રહે ને મૂળિયા કપાઈ જાય, તો આખું ઝાડ સુકાઈ જાય. અને પછી પાછા આપણે સમજીએ નહીં ને એમ કહીએ કે હું તો હા શું કહેતો હતો, એમાં મારો શું વાંક, વાંક રીતભાતનો છે. સાચું કહેતા હતા એ તો ખરું છે, પરંતુ મૂળિયા ઉખડી જાય એવું સાચું તો ન કહેવાય. મૂળિયા સટેલા હશે તો ડાળ કોક દી હારી થશે, નહીં થાય તોય બાકીનું બધું સારું જ છે, એ તો નહીં હુકાઈ જાય. એવી એક વાત યાદ આવી, તે તમને કહી. પૂર પહેલું તરંગ 58 આપણે આવ્યા છીએ. જીવાત્મા તથા પરમાત્માના સ્વરૂપનું નિરૂપણ છે આમાં.
શ્રી હરિ પુનિ માત પ્રતે જ્ઞાન કે લક્ષણ જય સતશાસ્ત્ર કિરીત જિમી કહત ભય તે
હરિગીતાની અનુપમ કથા ચાલી રહી છે. શ્રી હરિયવળી માતાના પ્રત્યે સશાસ્ત્રની રીતે જ્ઞાનનું લક્ષણ કહ્યું. હે માતા, જે વસ્તુ જે રીતની હોય તે વસ્તુને તે પ્રમાણે જ તેવા રૂપમાં જાણવી, એને જ્ઞાન કહેવાય. જે વસ્તુ જેવી હોય એવી જ એને પરફેક્ટ જાણવી, આ જ્ઞાનનું લક્ષણ છે. ઓછી જાણો તો પણ જ્ઞાન નહીં, વધુ જાણો તો પણ જ્ઞાન નહીં, માપે માપ જાણો, સંપૂર્ણ જાણો, વ્યવસ્થિત જાણો, એને જ જ્ઞાન કહેવાય. ઓછી જાણો તો પણ અજ્ઞાન છે એટલી ગેરસમજણ છે, વધુ જાણો તો પણ એટલું અજ્ઞાન છે એટલું ગેરસમજણ છે. એનું વ્યવસ્થિત સંપૂર્ણ જ્ઞાન ન કહેવાય. મસ્ત જ્ઞાનનું લક્ષણ કર્યું મહારાજે. વળી પ્રભુ બોલ્યા, જ્ઞાન હે દો પ્રકાર આત્મા પરમાત્મા કે યહ. મસ્ત છે. જ્ઞાન હે દો પ્રકાર આત્મા પરમાત્મા કે યહ.
આત્મા કહે, આત્મા
થોડુંક ડિટેલથી લઉં છું. જ્ઞાન શબ્દ વિષય વાચી છે. જેટલા વિષય એટલા જ્ઞાનના પ્રકાર થઈ જાય. એક ડોક્ટરી લાઈન હોય એમાંય આંખ વિષયે જ્ઞાન, કાન વિષયે જ્ઞાન, નાક વિષયે જ્ઞાન, ગળા વિષયે જ્ઞાન, હાર્ટ વિષયે જ્ઞાન, જેટલી વસ્તુ એટલા જ્ઞાન. વસ્તુ અનંત છે, વસ્તુમાંય અનંત ભેદ ને અનંત પ્રકાર છે. માટે તે વસ્તુના વિષય પરત્વના જ્ઞાનને આધારે જ્ઞાન અનેક પ્રકારનું થયું. અને એમાંય કાંઈક સારું આપણે ગોતી કાઢીએ તો એને વળી વિજ્ઞાન એવું નામ આપવામાં આવ્યું. ભગવાનની બનાવેલી આ દુનિયાની કાંઈક અજાયબી તમે શોધી કાઢો તો તમે વિજ્ઞાની ગણાવ, જ્ઞાનીથી એક પગથિયું ઊંચાવ્યા જાઓ. કે મેં 15 વર્ષ અભ્યાસ કરીને રેડિયમ શોધ્યું, તો ભાઈ ભગવાનની આ દુનિયામાં બનાવેલી ચીજ જ છે, એને ખોળી કાઢી. પછી ભગવાને જે આ બધું બનાવ્યું છે એને તમે કાંઈક આમથી આમ ભેગું કરીને કાંઈક નવું બનાવો તો પણ તમે બહુ સારું બનાવ્યું કહેવાય. ભગવાને આ બધું બનાવ્યું એ ભગવાનની ખૂબ કર્તૃત્વ શક્તિ ગણાય, ભગવાન મોટા પ્લાનર ગણાય. પણ આ બધું બનાવીને ભગવાનને પાછું એને ગુપ્ત રાખવું છે. પોતાની બધી જ વાત બધા જાણી જાય એ પાછું ઠાકોરજીને બહુ ગમતી વાત નહીં. એમાંય ભગવાનની બનાવેલી દુનિયામાં ભગવાને છુપાવેલા રહસ્યને કોઈક માણસ જાણી જાય તો એને માટે એક ગૌરવની વાત ગણાય, સમજાણું. અને ભગવાને હસે કે મારો બેટો જાણી ગયો, ક્યાંય મારી આ કળા છે. ભગવાન જણાવે તો જ જણાય, જોકે પણ ભગવાને એને એ જાણી શકે એટલી અક્કલ આપી માટે એ માણસ એટલો ગૌરવશાળી તો ગણાય. એણે ગૌરવ તો લેવું જ જોઈએ કે પ્રભુની મારા ઉપર કૃપા કે મને પરમાત્માની સૃષ્ટિનું આ રહસ્ય સમજાણું. અને એવું જે કંઈક રહસ્ય જાણી જાય છે માણસ, ત્યારે એને વિજ્ઞાન કહેવામાં આવે છે, એને વિજ્ઞાની કહેવામાં આવે છે, એને સંશોધક કહેવામાં આવે છે. પરંતુ આ બધા જે જ્ઞાન કહો કે વિજ્ઞાન કહો, અંત્ય અજ્ઞાન છે. જ્ઞાન તો બે પ્રકારનું જ ભગવાન શ્રીહરિ માતાને કહે છે કે સાચું કહું તો જ્ઞાન ખરેખર ઉપયોગમાં આવે એવું બે પ્રકારનું છે, એક આત્માનું અને બીજો પરમાત્માનું. ત્રીજું માયાનું જ્ઞાન છે, પણ હવે એ હોય કે ન હોય. આત્માનું પરમાત્માનું જ્ઞાન થઈ જાય તો માયા પછી લીન થઈ જશે, પછી એનું જ્ઞાન કરવાની એ જરૂર નથી ને ભાન રાખવાની એ જરૂર નથી. બોલી જાઓ, પ્રભુમાં ડૂબી જાઓ, માણો ભગવાનને, માણો બસ. પછી તો માયાને જાણો, હું જાણીને કામ, ભગવાન માણો બસ. એટલે જ્ઞાન હકીકતે બે પ્રકારના છે એમ કહ્યું. જ્ઞાન હે દોઉ પ્રકાર, આત્મા પરમાત્મા કે યહ. એમાં પહેલું જ્ઞાન આત્માનું, બીજું જ્ઞાન પરમાત્માનું. પહેલા આપણે આપણને ઓળખવા જોઈએ કે હું કોણ છું, આ શરીર તો હું છું નહીં, આ હાથ એક દી મહણી આંબળશે, આ માથું ખોપરી મહણી આંબળશે, અને હું આત્મા મહણી આંબળીશ નહીં તો હું તો મારા કર્મો પ્રમાણે ક્યાંક હઈશ. ભગવાનની ઉપાસના કરીએ છીએ, એમને રાજી કર્યા છે તો ધામમાં હઈશ, પ્રભુની સેવામાં હઈશ. નહીં તો લક્ષ ચોરાશીમાં જમપુરીમાં હઈશ, પણ મણિયામાં હું બળીશ નહીં. આ દેહમાં આપણે છીએ ત્યાં સુધી છીએ, પછી આ દેહનું અને આપણું અંત્ય સરનામું નોખું છે. દેહનું સરનામું શ્મશાન. હે, દેહને તો શ્મશાનમાં જવાનું છે, એનું તો પાકું થઈ ગયું છે, અંતિમ ઠેકાણું આ જ છે. પણ આત્માની કર્મ પ્રમાણે ગતિ થાય છે, એટલે આપણે જ્યાં સુધી રહીએ ત્યાં સુધી દેહ સાથે હળીમળીને રહેવું, પણ નક્કી રાખવું કે આ દેહને મારે જુદા તો પડવાનું જ છે, આને મારે કાયમી ભેળા રહેવાનું નથી. રહ્યા ત્યાં સુધી રહ્યા, હળીમળીને રહ્યા, હંપીને રહ્યા, પણ એક દી આપણે દેહને બાય બાય કહેવાનું છે. સમજ્યા? જીવ રાજાને અને કાયા રાણીને જુદારો થાય છે ભાઈ, સમજ્યા? જીવ રાજા કાયા રાણીને મૂકીને વયો જાય છે. એટલે આપણે રહેવાય ત્યાં સુધી શરીરમાં રહેવાનું, પછી છૂટું થઈ જવાનું. આ જીવની વાત કરી. હવે એવા જીવો અનંત છે, આત્મા કહે અપાર, શાસ્ત્રમાં આત્માઓને અપાર કહ્યા છે, અને એ આત્માને જીવ કહે છે. અને આવા અનંત જીવ જે આત્મા, એનાથી પર એક આત્મા છે જે આ બધાય આત્માને કંટ્રોલમાં રાખે છે. એ આ બધા કંટ્રોલમાં લેનાના સંચાલ્ય નિયમ્ય જે ચિદવર્ગ આત્મા, એનાથી પર એક આત્મા છે, એને પરમાત્મા કહે છે. પરમ આત્મા, આ બધા આત્માનું બોલે આ પરમાત્મા, એટલે કે શ્રેષ્ઠ આત્મા. એટલે શબ્દ અસ્તિત્વમાં આવ્યો આત્મા પરમાત્મા. આમ તો આપણે એ આત્માનું, એ આત્મા, પરંતુ એ પરમાત્મા છે, આપણા જેવા નથી. માટે એ પરમાત્મા અને આપણે બધા આત્મા. જીવ અને આત્મામાં વળી અમુક અમુક જણા એમ કહે છે, હાવ દેહાભિમાની હોય જીવ, જેને કાંઈક જ્ઞાન હોય કે આ દેહ હું નહીં ને હું આત્મા છું, તો એ હાવ સામાન્ય જીવ નથી, એ જરા વળી વિશેષ છે. આમ ભગવાન માને કહે છે કે માં, આમ જ્ઞાન આત્મા પરમાત્માનું જાણવા જેવું જ્ઞાન છે, એમાંથી હું પ્રથમ તમને આત્માનું જ્ઞાન કહું છું, આત્મા વિશે પ્રવચન આપું છું, પછી તમને માં હું પરમાત્માની ઓળખાણ કરાવીશ, પરમાત્મા વિષયક બોલીશ. દસ વર્ષની ઉંમરના નીલકંઠ વર્ણી ઉર્ફે ઘનશ્યામ પોતાની માતાને અતિ અદ્ભુત વાત કરે છે. સાંભળ્યા જેવી, સમજ્યા જેવી પૃથ્વી ઉપર રહેલા તમામ માનવીઓને આ વાત અમૃત જેવી છે, કલ્યાણકારી છે, સુખી બનાવી દેવી છે. પ્રભુ બોલ્યા, હે માં, તે આત્મા કેવો છે? તો જે આપણા શરીરમાં નખથી શિખા પર્યંત વ્યાપીને રહ્યો છે એવું સ્પષ્ટ છે. નખથી શિખા સુધી આ શરીરમાં આત્મા વ્યાપીને રહ્યો છે. તો મુખ્ય ક્યાં રહ્યો છે? તો કે હૃદયમાં. ઘરમાં એક જગ્યાએ દીવો મૂક્યો હોય ને એનું ઉજવાળો આખા ઘરમાં હોય એમ, જ્યોત છે હૃદયમાં, પ્રકાશ છે નખ છે શિખા સુધી. આમ આત્માના સ્વરૂપનું જ્ઞાન છે. માં નેત્ર અને શ્રોત્ર ઇત્યાદિ જે બાહ્ય ઇન્દ્રિયો દેખાય છે, તથા મન આદિ જે અંતકરણ છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એ અંતકરણ છે, અને ઇન્દ્રિયો તથા અંતકરણના જે 14 દેવતા છે, એ બધાને પ્રકાશન કરનારો જીવાત્મા છે, બધાનો પ્રકાશક. અને જીવાત્માને પરમાત્મા પ્રકાશે છે. બોલો. તે આત્મા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાઓ તથા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીરો એ બધા સાથે અનુપમ રીતે તાદાત્મ સંબંધથી બંધાયેલો છે. લ્યો, જાગ્રત, પછી સ્વપ્ન આવે એ સ્વપ્ન, અને સુષુપ્તિ, ન જાગ્રત હોય ન સ્વપ્ન હોય, ગાઢ અજ્ઞાનમાં હોય ને એ સુષુપ્તિ, એ ત્રણે અવસ્થા કહેવાય છે કે જેમાં રહીને જીવ કર્મના ફળને ભોગવે છે. ત્રણ દેહ છે આપણે, આ દેખાય એ સ્થૂળ દેહ જે પંચભૂતનું છે, અને પછી આવે સૂક્ષ્મ દેહ જે દેખાતો નથી, સંકલ્પ વિકલ્પાત્મક છે, એ છે 19 તત્વનું, એ આપણું બીજું શરીર છે જે સ્વપ્ન અવસ્થામાં હોય છે, અને ત્રીજું શરીર છે આપણું કારણ, એ આ સ્થૂળ દેખાતા દેહનું અને સૂક્ષ્મ સંકલ્પાત્મક દેહનું બીજ છે, જીવ સાથે એકરસ થઈને રહ્યું છે. એ જ માયા કહેવાય છે, એ જ અજ્ઞાન કહેવાય છે, એ જ જન્મ મરણનો હેતુ છે, અને વજ્રસાર જેવું કઠિન છે. એ કારણ શરીરને બાળ્યા વિના ભગવાનની અખંડ પ્રાપ્તિ થતી નથી. એ કારણ શરીર થોડું સૂક્ષ્મનું જન્મ દેનારું આ ત્રણ જીવને શરીર છે, એ બધાની સાથે અનુપમ રીતે જીવ તાદાત્મ્ય સંબંધથી બંધાયેલો છે, તદાત્મક થઈ ગયો છે. તે જ હું એવી ભાવનાને તદાત્મક કહેવાય છે. તદ એટલે આત્મા, તે આત્મા, તે હું છું એવો જે ભાવ થઈ જાય એને તદાત્મક ભાવ કહેવાય. આમ જીવને જે પોતે નથી તેનું જ્ઞાન થઈ ગયું છે, એમાં અહંતા થઈ ગઈ છે, અને પછી જે પોતાનું નથી એને એણે પોતાનું માનીને મમતા કરી છે. આ અહંતા મમતા એ બે પરમેશ્વરની માયા કહેવાય છે, અજ્ઞાન કહેવાય છે, અને એ જ જન્મ મરણનું કારણ કહેવાય છે. દુઃખ માત્ર એમાંથી જીવને થાય છે. જીવને યથાર્થ જ્ઞાન નહીં હોવાને લીધે પોતાને તે દેહ ઇન્દ્રિયોને અંતકણ રૂપે માને છે, પણ આત્મા રૂપે માનતો નથી, અને તેને લીધે જીવને અનાદિકાળથી વિષયોની વાસના, કર્મ અને જન્મ મરણરૂપ સંસાર વળગ્યો છે. આ બધાનું બંધન થઈ ગયું છે, અને તે બંધન જ્ઞાન વિના છૂટતું નથી. હે માં, જ્ઞાન જોઈએ, જ્ઞાન જ્ઞાન જોઈએ. હા માં, જ્ઞાન જોઈએ. કેવું જ્ઞાન જોઈએ તો ભગવાન કહે છે, સ્વસ્વરૂપની દ્રષ્ટિએ વિચારીએ તો જીવાત્મા, દેહ, ઇન્દ્રિયો, દેવતા, મન અને પ્રાણ એ સૌથી વિલક્ષણ છે, એને સૌથી જુદો માનવો. જેમ અગ્નિ, એક દાખલો આપે સમજાવવા કે કેવી રીતે વિલક્ષણ છે, કારણ કે એક હોવું અને જુદું માનવું પ્રોબ્લેમવાળું છે, એટલે ભગવાન માને સમજાવે, એક દાખલો દે. જેમ અગ્નિનો તપાવેલો લોઢાનો ગોળો હોય, તે ગોળામાં અગ્નિ તદાત્મકપણે વ્યાપીને રહે છે, તે ગોળાથી અગ્નિ ભિન્ન હોવા છતાં ગોળામાં એક રસ થઈ જાય છે, અને ગોળાનો કાળો વર્ણ એને દબાવી દે છે, અને ગોળાનો શીતળ ગુણ એને પણ દબાવી દે છે, અને તે લોખંડના ગોળામાં વ્યાપેલો અગ્નિ પોતે ગોળાને લાલ કરી નાખે છે, એનો વર્ણ બદલી નાખે છે, અને શીતળ ગુણનો નાશ કરીને ગોળાને ઉષ્ણ બનાવી દે છે, ગરમ બનાવી દે છે. એમ આ દાખલો દીધો અગ્નિ અને લોઢાના ગોળાનો. એ જ રીતે લોઢાનો ગોળો એટલે આપણો દેહ, અગ્નિ એટલે આપણે ખુદ આત્મા, આ જડ એવા દેહમાં આત્મા તદાત્મકપણે જ્યારે ભળે છે ત્યારે આનું જડપણું નાશ કરીને દેહ ચેતનવંત બનાવી દે છે, સમજાણો? અને આમાં ગરમી આવી જાય છે, લગભગ માણસને બધાને ટેમ્પરેચર હોય છે, અને માણસ જ્યારે મરી જાય ત્યારે એને અડીને એમ કહે છે હવે ટાટા થઈ ગયા. જ્યાં સુધી ગરમી હોય ત્યાં સુધી જીવ છે એવું નક્કી થાય, જીવ જાય એટલે શરીર ટાટું બોળ થઈ જાય. લોઢાના ગોળામાંથી અગ્નિ નીકળી જાય તો લોઢાનો ગોળો ટાટો બોળ થઈ જાય. આમ આત્મા અને શરીર અલગ છે, એ પરમ હકીકત છે, આ સાચું છે, અને એક માનીએ છીએ એ ખોટું છે. સાચું સમજવું એને જ્ઞાન કહેવાય, ખોટું સમજવું એને અજ્ઞાન કહેવાય. હે માં, આ બધા તાદાત્મ્ય ભાવથી જીવ જે દેહાદિકમાં વળગેલા છે એને જ્યારે એના સ્વરૂપનું જ્ઞાન થશે ત્યારે તે એનાથી અલગ પડશે અને પછી પરમેશ્વરની ભક્તિ કરવાના પાત્ર બનશે, અને એવી ભક્તિ કરશે કે જેમાં કોઈ વિઘ્ન પણ નહીં નડે. એની ભક્તિ અખંડ રહેશે, આત્મનિષ્ઠાવાળાની ભક્તિમાં કોઈ વિઘ્ન થતું નથી. માટે ભક્તિ ભગવાનની કરવા ખાતર પણ આત્મનિષ્ઠારૂપી ફાવડીશન આવશ્યક છે, પાત્રતા જરૂરી છે. ભગવાને કહ્યું કે આ લોઢાના ગોળા અને અગ્નિની જેમ જ તે રીતે જ જીવાત્મા દેહાદિકમાં તદાત્મકપણે વ્યાપીને રહેલો દેખાય છે, પણ વાસ્તવમાં તે દેહાદિથી જુદો છે. દેહાદિથી જીવાત્માનું જાણપણું કહેતા જ્ઞાતૃત્વ તથા પ્રકાશપણું ઇત્યાદિથી તે જીવાત્મા વિલક્ષણ અનુભવાય છે. સ્વાત્મગુણોથી તે ભિન્ન દેખાતો હોવા છતાં, પોતાના જ ગુણોથી આત્મા ભિન્ન દેખાતો હોવા છતાં યથાર્થ રૂપમાં તેને મુખથી કહી શકાતું નથી. આમ આવો જ એમ એનું બોલવું કેવી રીતે ઈચ્છે એવો. શરીર અનેક પ્રકારના વિકારને પામે છે, પણ દેહમાં રહેનારો જીવ તે કોઈ વિકારને પામતો નથી. દેહનો અને આત્માનો એક મોટો તફાવત અહીંયા બતાવી દીધો કે શરીર પ્રતિક્ષણ વિકાર પામે છે, પણ આત્મા યુગોથી જેવો છે એવો જ છે, એમાં કોઈ વિકાર ક્યારે થયો નથી. એણે આવા ઘણા શરીર બદલી નાખ્યા, જે શરીરમાં ગયો તે શરીરમાં હું જ છું એમ માનીને જીવાય ત્યાં જીવન, પછી શરીર બદલે છે, બીજા શરીરમાં જાય ત્યાં એવી જ અહંતા કરે છે કે હું જ છું, રહેવાય ત્યાં જ રહે, પછી એ શરીર મરે એટલે પાછું ત્રીજું શરીર પકડે, એમ ઘણા શરીરમાં આ જીવાતમાં ફેર્યો છે, પણ મર્યો નથી, વિકાર પામ્યો નથી, જેવો છે એવો જ છે. શરીરમાં બધા જ વિકારી ધર્મ છે, મરણ ધર્મ છે, આત્મામાં નથી. એટલું ખરું કે આત્માના જ્ઞાનમાં વિકાર થાય છે, તે આત્મા માન્યતા બદલતો થઈ જાય છે, પણ એ ખુદ બદલાઈ જતો નથી. એ તો એવો ને એવો જ રહેશે, એની માન્યતા બદલાયા કરે. ઘડીક આમ માનવા માંડે ને ઘડીક આમ માનવા માંડે ને, પણ એની માન્યતાઓ બદલે છે એનો અર્થ એ નથી કે એ પોતે બદલે છે, એનામાં કોઈ વિકાર નથી, એવો જ આત્મા છે. પણ દેહ પ્રતિક્ષણ બદલે છે, સમજાણો? અને એટલે દેહનો નાશ થઈ જાય છે, આખો સમાપ્ત થઈ જાય છે. દેહનો નાશ થાય છે, પણ દેહી એવો જે આત્મા તેનો કદી નાશ થતો નથી. જીવાત્મા સત્યરૂપ છે, ચૈતન્યમય છે, અક્ષર છે, ખરતો નથી ક્યારેય, અને સૂક્ષ્મ છે. વાળના અગ્રભાગનો એક ટુકડો કરો, એના હો ટુકડા કરો, એના એક ટુકડા જેવો છે, બહુ સૂક્ષ્મ છે. કોઈને એ તત્કાળ જાણવામાં આવતો નથી, કોઈને તત્કાળ જાણવામાં આવતો નથી. એ આત્માનું દર્શન તો કોઈક વિરલાને થાય છે એવું મહારાજ બોલ્યા છે. અને આત્માનું દર્શન ભગવાનના ધ્યાનથી થાય છે. બાકી તો હો વર્ષ સુધી આત્માનો કોઈ વિચાર કરે તો પણ એને આત્મા જાણ્યામાં આવે નહીં. જેમ આકાશને 100 વર્ષ સુધી જીભે કરીને છાંટીએ તો પણ ક્યારેય ખારો ખાટો હવાદ આવે નહીં, એમ આત્માને માત્ર આત્મા વડે કરીને સંપૂર્ણ જાણી શકાતો નથી, પરમાત્મા વડે જ એને સંપૂર્ણ જાણી શકાય છે. એવો જ એ પરમાત્માને આધીન છે. માટે આત્માને જાણવા, એ પરમાત્મા જાણવા અને ધ્યાન કરવા, ઉપાસના કરવા જોઈએ. એવી રીતનો આત્મા પરમાત્માને બેન સંબંધ છે. જીવાત્મા એક એવું તત્વ છે કે તે દેહમાં રહ્યો હોવા છતાં દેહ આદિ બધાથી વિલક્ષણ છે. હે માતા, જીવાત્માને આ રીતે જે સમજવો તેને આત્મજ્ઞાન કહેવાય છે. અને તે જ્ઞાન વિનાના મનુષ્યને અંધ કહેવાય છે. લ્યો કેટલું મસ્ત બોલ્યા.
હરિ કહત હે માત આત્મા કે ઇસ રીત જો. જ્ઞાન વિનાનો જન આંધળો છે. જ્ઞાન બિન જન અંધ કહે, જ્ઞાન બિન જન અંધ કહે, જ્ઞાન બિન જન અંધ કહે.
માટે હવે જ્ઞાન પ્રાપ્ત કરવાની કોશિશ કરવી. આંધળા ન રહેવું. જ્ઞાનીને સર્વશાસ્ત્રમાં વખાણ્યો છે. પોતાના સ્વરૂપને સૌએ જાણવાનો જ અધિકાર ને હક રાખવો. હું કોણ છું એની ખબર પડી જાય તો દેહાદિકમાંથી છૂટી જવાય. પછી એક જ કામ રહે, ભગવાનમાં જૂટી જવાનું. પછી પરમાત્માનું ધ્યાન કરીને, ભગવાનનો મહિમા સમજીને, ભગવાનમાં પ્રેમ કરીને, ભગવાનમાં આત્માને જોડવો. શ્રી હરિ કહે છે, હે માતા, હવે હું આપની આગળ પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન કહું છું. જેવા તે પરમાત્માને શાસ્ત્રમાં યથાર્થ રૂપમાં કહ્યા છે તેવા હું આપની આગળ કહું છું કે ભગવાન કેવા છે. જે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ભગવાન છે, પુરુષોત્તમ નારાયણ છે, તેને જ પરમાત્મા કહેવાય છે. પ્રકૃતિના જે સત્વ, રજ અને તમ ત્રણ ગુણ છે તેમાંથી એક પણ ગુણ પરમાત્મામાં રહ્યો નથી. યત્ર ત્રિસર્ગો મૃષા, એક પણ ગુણ ભગવાનમાં નથી. માયિક ગુણ એક પણ નથી. અદ્ભુત છે, દિવ્ય.
માયા કે ગુણ રહિત રહે તેહિ કરકે નિર્ગુણ કહે.
તે માયાના ગુણથી રહિત હોવાથી પરમાત્માને શાસ્ત્રમાં નિર્ગુણ કયા છે. તેઓ ઈશ્વરોના પણ ઈશ્વર છે એટલે પરમેશ્વર કહેવાય છે. ઈશ્વરોના પણ ઈશ્વર છે એટલે પરમેશ્વર કહેવાય. વિષ્ણુ, નારાયણ, ભગવાન, વાસુદેવ ઇત્યાદિ જેના નામ કહેવાય છે તે શ્રી કૃષ્ણ જ પરમાત્મા કહેવાય છે. કર્મનો કરનારો જે પુરુષ તેને કર્તા કહેવાય છે. એટલે તે કર્તા, શ્રદ્ધા, કર્મ, જ્ઞાન, સ્થાન, વસ્ત્ર આદિ અનેક પદાર્થો છે તે બધા ત્રિગુણાત્મક છે, માયિક છે, છતાં પણ શ્રી કૃષ્ણ ભગવાનના સંબંધને લીધે નિર્ગુણ થઈ જાય છે. આવા શ્રી કૃષ્ણ ભગવાન છે. માયિક રથને ઘોડા ભૂમા પુરુષ પાસે બ્રાહ્મણનો પુત્ર લેવા ગયા ત્યારે દિવ્ય થઈ ગયા કે ન થઈ ગયા? પરમેશ્વરનો જેને સંબંધ થાય છે તે બધું દિવ્ય થઈ જાય છે. એને જ સાક્ષાત સંબંધ થયો કહેવાય છે. અને દિવ્ય ન થાય તો સંબંધ થયો ન કહેવાય, અને સંબંધ થાય તો દિવ્ય થઈ જ જાય. સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણ માયાના છે. શ્રી કૃષ્ણ ભગવાન એક એવા છે કે તે હંમેશા સ્વતંત્ર રહ્યા છે. બોલો, એના સિવાય કોઈ સ્વતંત્ર નથી, એક જ સ્વતંત્ર છે, બાકી બધા એને આધીન છે. આમ સમજવું,
બ્રહ્મ રૂપ ભય મુક્ત જો તાકુ સદા હિ જો ઉપાસન કરન યોગ્ય હિ રહાયે હે સોમ.
હે માતા, બ્રહ્મરૂપ એવા જે મુક્તો તેમણે પણ તે ભગવાન ઉપાસના કરવાને યોગ્ય છે. જે પરમ શાંતિને અનુભવતા હોય, બ્રહ્મ ભૂમિકામાં ડૂબી ગયા હોય એવાને પણ દાસભાવે ધ્યાન કરવા જેવા, ઉપાસવા જેવા જો કોઈ હોય તો એક ભગવાન છે. સુખદેવજી બ્રહ્મ સ્થિતિને પામ્યા હતા, પણ વ્યાસ ભગવાને સુંદર મજાના શ્લોકો શીખવાડી અને માણસ મોકલ્યા ને એની આગળ એ શ્લોકોનું ગાન થયું, ત્યાં તો બ્રહ્મમાંથી બહાર નીકળીને ભગવાનના સ્વરૂપના ગુણમાં લોભાઈ ગયા અને ભાગવત ભણ્યા. એટલે બ્રહ્મ સ્થિતિને તોડી નાખે એવા ભગવાન છે, એમાંથી બહાર કાઢી નાખે. માટે પરમાત્માની વાત તો જુદી છે.
કરોડો કરોડ સૂર્ય ચંદ્ર અને અગ્નિને હૃદયમાં લાજ આવે એવું એમનું તેજ છે.
એટલે આ બધા શરમાઈ જાય કે આપણે કાંઈ નહીં. તેમનું તેજ અલૌકિક છે. આ સૂર્યચંદ્રના તેજ જેવું નહીં હો, દાહક નહીં, શીતળ શાંત સુખદાયક, એટલે કે અલૌકિક છે. લૌકિક લોક સાથે મળતું હોય એને લૌકિક કહેવાય, લોક સાથે એને ઉપમા જ ન દઈ શકાય એવું હોય એને અલૌકિક કહેવાય. ભગવાનનું તેજ અલૌકિક છે, અપાર છે, શેઠો નથી, અને ઉજ્જવળ છે, અને જેમની શોભાનો કોઈ પાર નથી, આવા શ્રી કૃષ્ણ ભગવાન છે. હવે એ ભગવાનના ઘરનું વર્ણન કરે છે, ભગવાનના ધામનું. એ ભગવાન ક્યાં રહે છે, એને રહેવાનું સ્થળ કેવું છે, એને માટે થોડુંક ગ્રંથોમાં જે લખ્યું છે તેને અહીંયા બોલે છે. ધ્યાનથી સુનિયે.
અનુકિરીત હિ રહે હું દેખાતે, અનુકિરીત હિ રહે હું દેખાતે, એસે અક્ષર બ્રહ્મ કહાતે, એસે અક્ષર બ્રહ્મ કહાતે. શ્રી કૃષ્ણ ભગવાન જો
ધામનું વર્ણન કરે છે. પોતે પોતાને પ્રકાશ કરનારા હોવાથી સ્વયં પ્રકાશ છે ભગવાન. તે સર્વ કારણના કારણ છે અને તેમનાથી કોઈ અધિક કહેવાતા હોતા નથી. લ્યો, ભગવાન સ્વયં પ્રકાશ છે, એને પ્રકાશવા દીવો બીવો જોઈએ નહીં. સર્વ કારણના કારણ છે, એનું કારણ કોઈ નથી. સર્વ આધારના આધાર છે, એનો આધાર કોઈ નથી. અર્થાત ભગવાનથી કોઈ અધિક કહેવાતા નથી, હોતા નથી. એવા ભગવાન છે, એવા ભગવાનનું જે ધામ છે તે કેવું છે તો પ્રકૃતિ, મહત્તત્વ, અહંકાર, આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી, આ આઠ આવરણોથી ચારે બાજુ ઘેરાયેલા કોટી કોટી બ્રહ્માંડો જેમાં અણુની જેમ ઉડે છે. અનોખી રીત હી રહે હું દેખાતે, જેમાં અણુની જેમ ઉડે છે એવું અક્ષર બ્રહ્મ છે. તે અક્ષર બ્રહ્મ શ્રી કૃષ્ણ ભગવાનનું અનુપમ અને અતિ ઉત્તમ ધામ છે. બહુ મોટું, બહુ મોટું. એસે અક્ષરધામ નિવાસી મહાસમર્થ રહે હું અવિનાશી, અલૌકિક મહાસ્વરૂપ રહાયે, અક્ષર હી કે આત્મા કહાય. તે ભગવાન આવા અક્ષરધામના નિવાસી છે, મહાન સમર્થ અને અવિનાશી છે. તેમનું સ્વરૂપ મહાન, અલૌકિક, દિવ્ય રહ્યું છે અને તે અક્ષરના પણ આત્મા છે, અક્ષરના પણ આત્મા છે. બોલો. તે અક્ષરથી પણ પર છે, સર્વ જીવોના અંતર્યામી છે. આવી રીતે એમને વેદોમાં કહેવામાં આવ્યા છે. ભગવાનને આવી રીતે વેદોમાં સર્વોપરી કયા છે, અક્ષરનાય આત્મા, અક્ષરનાય અંતર્યામી, બધાય જીવના અંતર્યામી, સર્વોપરી, આમ ભગવાનને કયા છે. જેનું અચ્યુત અને શ્રીહરિ નામ છે, જેમના ચરિત્ર અને ગુણ અપાર છે, કાળમાયા પુરુષ અને મહત્તત્વ આદિ 24 તત્વ અને વિરાટ પુરુષ ઇત્યાદિ સમગ્ર શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિઓ છે. આવી તો એમને બહુ શક્તિઓ છે, કાળ, માયા, પુરુષ, મહત્તત્વ, 24 તત્વ, વિરાટ પુરુષ, બધું આ બધું ભગવાનની શક્તિઓ છે. ભગવાનનો જ મહિમા છે આ બધું. અને શ્રી કૃષ્ણ ભગવાન તે સૌના સ્વામી છે, પતિ ધણી છે, બધું એનું છે, આપણું કંઈ નહીં ભાઈ, આપણે એના છીએ. સ્વરૂપ સ્વભાવ ગુણકર તાકવો ઐશ્વર્ય ઇનિહી કરી કે વાકુ ઉપમા દેવે કો કહું નાહી, અપાર મહિમા જુક્ત રહાહી. ઉપમા દેવે કો કહું નાહી, એ ભગવાનની ઉપમા દેવાય એવો કોઈ નથી ભાઈ. એ પરમાત્માનું સ્વરૂપ જ એવું છે, એનો સ્વભાવ એવો છે, એના ગુણ એવા છે, એના વિભૂતિ ઐશ્વર્ય એવા છે કે ન પૂછો વાત. બધાની ઉપમા કોઈની સાથે દઈ શકાય તેમ છે જ નહીં. એ તો અપાર મહિમાથી યુક્ત છે, અપાર મહિમાથી યુક્ત. તેહી કર વેદ વેરમ હી વેરી, તેહી કર વેદ વેરમ હી વેરી, એક અદ્વિતીય બ્રહ્મ ફેર ફેરી, એક અદ્વિતીય બ્રહ્મ ફેર ફેરી. એસી રીત નિરૂપણ કરે વેદો ભગવાનને અપરંપાર કહે છે અને અદ્વિતીયમ બ્રહ્મ કહે છે. એકમેવા અદ્વિતીયમ બ્રહ્મ એટલે કે એના જેવું કોઈ નથી. એવા અનેક વિદ્યા શાખાઓમાં ફેરવી ફેરવીને નિરૂપણ કર્યું છે ભગવાનનું, અનેક રીતે એમ નિરૂપણ કર્યું છે વેદમાં, અને તેથી તે પરમાત્મા અત્યંત સમર્થ છે. સમર્થ અતિ તેહી કર રહે હું. લ્યો, અદ્ભુત વાત છે. આવા જે શ્રી કૃષ્ણ ભગવાન છે તે અનેક જીવોનું કલ્યાણ કરવા માટે આ ભૂમિ ઉપર વારંવાર અવતાર ધારણ કરે છે. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારત, જ્યારે જ્યારે ધર્મની જ્ઞાની થાય, અધર્મ વધી જાય, અસુરો સંતોને પીડે, ત્યારે ભગવાન ધરતી પર આવે છે, અવતાર લઈને આવે છે, ભક્તની રક્ષા કરવા, ભક્તને લાડ લડાવવા, પોતાની મૂર્તિનું સુખ આપવા, અનેકવિધ કલ્યાણકારી ચરિત્રો કરીને મોક્ષનો પંથ બાંધવા પ્રભુ પધારે છે. અદ્ભુત પછી બધા ચરિત્ર કરે છે.
કલ્યાણકારી ગુણ અને કહે જાહી કેજો. કેટલા ગુણો છે એ બધા ભગવાન માં છે. એક ગુણ નહીં ન્યૂ ક્ષર અક્ષર સે પર રહે હું. ક્ષર અક્ષર થી પાર પુરુષોત્તમ, પુરુષોત્તમ કહે હું, ઉત્તમ પુરુષ હી કહે હું.
મજા આવી ગઈ. બસ એને ભગવાન જાણવા, તેમને પુરુષોત્તમ કહ્યા છે, ઉત્તમ પુરુષ કહ્યા છે. એટલે જ આવા શ્રી કૃષ્ણ ભગવાનને પરમાત્મા જાણવા, પરમાત્મા જાણવા, એનાથી કોઈ મોટા નથી. ક્ષર અને અક્ષરને પુરુષ કહ્યા છે, અને એવા તો બહુ છે. અને એવા બધા પુરુષોમાં ઉત્તમ એ પુરુષોત્તમ. આ પુરુષોત્તમની વાત નથી, પુરુષોત્તમની વાત છે. પુરુષોમાં ઉત્તમ, પુરુષેષુ ઉત્તમઃ ઇતિ પુરુષોત્તમઃ. સમજાણું? પુરુષ કોણ? તો અક્ષર અક્ષર પુરુષ છે. અનેક મુક્તો, સમજાણું, અનેક બદ્ધ જીવો. બદ્ધ જીવોને અક્ષર કે, સમજ્યા? અને જે મુક્ત થઈ ગયા એ બધા અક્ષર કહેવાય. આમ તો જીવ કંઈ ક્ષર નથી, પણ આમ રખડે એટલે ક્ષર ગણ્યો એને. એને બોલો કુટસ્થ પુરુષ, એટલે હવે થીર થઈ ગયો, રખડવાનું પત્યું, સમજાણું, એટલે એ અક્ષર. અને એવા જે અક્ષર અક્ષર ઘણા છે એ બધા પુરુષ કહેવાય. અને એમાં જે ઉત્તમ એ પુરુષોત્તમ. આમ પરમાત્માને કહ્યા છે. આવી રીતે આપણે 58મો તરંગ પૂરો કર્યો. હવે 59મો તરંગ આપને આગળ પ્રસ્તુત કરું છું. બ્રહ્માંડની ઉત્પત્તિનું વર્ણન છે. શ્રી હરિએ પ્રેમવતી માતાની આગળ પરમાત્માના સાક્ષાત જ્ઞાનની વાત ફરી કરી. હે માતા, શ્રી કૃષ્ણ ભગવાને સૃષ્ટિના આદિકાળમાં અનેક બ્રહ્માંડોને સર્જવાની ઈચ્છા જ્યારે કરી, ત્યારે તેમણે અક્ષર પુરુષ રૂપે પોતાની શક્તિ, જે અનુપમ મૂળ માયા, તેની સામે દ્રષ્ટિ કરીને જોયું. અક્ષર પુરુષ રૂપે માયા સામે દ્રષ્ટિ કરીને જોયું. ત્યારે જેને વેદ અને પુરાણોમાં મૂળ પ્રકૃતિ કહે છે, તે મૂળ માયાએ દ્રષ્ટિરૂપ ગર્ભ ધારણ કર્યો. લ્યો, પછી તે મૂળ પ્રકૃતિમાંથી કરોડો કરોડો બ્રહ્માંડોની ઉત્પત્તિ થઈ. ભાઈ, એમાં પ્રધાન ઉત્પન્ન થયા. હવે પ્રથમ પ્રધાન પુરુષના જોડલા, મૂળ પ્રકૃતિમાંથી કરોડોની સંખ્યામાં પ્રધાન અને પુરુષના જોડકા ઉત્પન્ન થયા. તે પછી પુરુષ રૂપ જે વાસુદેવ, તેણે પ્રધાન ઉપર દ્રષ્ટિ કરી, તેનાથી બ્રહ્માંડના કારણ તત્વની ઉત્પત્તિ થઈ. પરમાત્મા શ્રી હરિએ જે ઈચ્છા કરી, પરમાત્મા શ્રી હરિએ જે ઈચ્છા કરી, તેનાથી સ્વર્ગની ઉત્પત્તિ થતી રહી. તે સમયે જે બ્રહ્માંડો ઉત્પન્ન થયા, તેમાંથી એક બ્રહ્માંડની ઉત્પત્તિનો ક્રમ વિવેકથી વ્યવસ્થિત રીતે કહું છું, વિસ્તારથી તેને કહેવા કોઈ સમર્થ નથી. કરોડો બ્રહ્માંડ ઉત્પન્ન થયા ને, એ બધાય બ્રહ્માંડોની તો કોઈ વાત કરી જ ન શકે, પણ એક બ્રહ્માંડની વાત કોઈ જેમ છે એમ ન કરી શકે. હા, એક બ્રહ્માંડની વાત કહેશે. હું છે ને સંક્ષેપથી તમારી આગળ કહું છું, પ્રધાનનો અધિષ્ઠાતા પુરુષ કહેવાય છે. પ્રધાન એટલે માયા, એનો નિયામક ધણી પુરુષ છે. તેણે જ્યારે સૃષ્ટિની ઈચ્છાથી પ્રધાન સામે દ્રષ્ટિ કરી ત્યારે પ્રધાનરૂપ જે પ્રકૃતિ, તેનાથી જગતના અંકુરરૂપ ત્રિગુણ તત્વની ઉત્પત્તિ થઈ. એટલે આ પ્રધાનમાંથી ત્રિગુણ તત્વની ઉત્પત્તિ થઈ, આ જગતના અંકુરરૂપ છે. તે પ્રધાનના આવરણયુક્ત ત્રિગુણાત્મક મહત્તત્વ પ્રધાનથી ઉત્પન્ન થયું અને તે પછી ભગવાન વાસુદેવની ઈચ્છાથી તે મહત્તત્વમાંથી ત્રણ પ્રકારનો અહંકાર ઉત્પન્ન થયો, રાજસ, તામસ ને સાત્વિક. તે સાત્વિક, રાજસ અને તામસ આવા ત્રણ પ્રકારનો જે અહંકાર ઉપજ્યો તેને યથાર્થ રૂપમાં કહું છું. જેમ મહત્તત્વના ઉપર પ્રધાનનું આવરણ હોય છે, તેમ આ ત્રિવિધ અહંકાર ઉપર પણ મહત્તત્વનું આવરણ હોય છે. અંદર અંદર એના બધાનું આવરણ આવતું જાય. ઉપરથી જેમ જેમ સૃષ્ટિ અનુક્રમે નીચે આવતી જાય, એમ ઉપલા તત્વો બધા એનામાં પાછા અનુપ્રવેશ કરીને હારે ને હારે હોય એમ સમજી લેવાનું. મહત્તત્વના આવરણવાળા તામસ અહંકારથી શ્રી વાસુદેવ ભગવાનની ઈચ્છાથી તત્કાળ શબ્દની ઉત્પત્તિ થઈ. લ્યો, અહીં શબ્દ ઉત્પન્ન થયો અને શબ્દથી આકાશ ઉત્પન્ન થયો. શબ્દ તન્માત્રા જેનો વિષય છે એવો આ આકાશ અહંકારથી આવૃત રહે છે. એમાં પાછો અહંકાર હોય જ. જેની શબ્દ તન્માત્રા છે એવા આકાશથી સ્પર્શ ઉત્પન્ન થયો અને તે સ્પર્શથી સ્પર્શ તન્માત્રાવાળો વાયુ ઉત્પન્ન થયો એમ સમજવું, અને આકાશથી આવૃત એવો જે વાયુ તેનાથી રૂપ ઉત્પન્ન થયું અને તે રૂપથી તેજ ઉપજ્યું, રૂપ તન્માત્રાવાળું તેજ વાયુથી આવૃત છે એમ સમજવું, તેજથી રસ ઉત્પન્ન થયો અને રસથી જળ ઉત્પન્ન થયું, તે રસ તન્માત્રાવાળું જળ તેજથી આવૃત છે એમ સમજવું, તે જળથી પાછું ગંધ ઉત્પન્ન થયો અને ગંધથી પૃથ્વી ઉત્પન્ન થઈ અને તે ગંધ તન્માત્રાવાળી પૃથ્વી જળથી આવૃત છે એમ તમારે સમજવું. હે માતા, આ પ્રકરણમાં આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી તેને પંચમહાભૂત આવા નામથી કહેવાય છે. એના એ પંચભૂત આપણા દેહમાં અલ્પ પંચભૂત ગણાય છે અને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એને પંચ તન્માત્રા આવા શબ્દથી કહેવાય છે. રાજસ અહંકારથી વિવિધ પ્રકારની પાંચ જ્ઞાનેન્દ્રિયો ઉત્પન્ન થઈ અને પાંચ કર્મેન્દ્રિયો પણ ઉત્પન્ન થઈ. પ્રાણ અને બુદ્ધિ જે રીતે ઉપજ્યા તે કહું છું. હે માતા, શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, રસના, ઘ્રાણ આ પાંચને જ્ઞાનેન્દ્રિયો કહેવાય છે. શ્રોત્ર એટલે કાન, ત્વચા એટલે ચામડી, ચક્ષુ એટલે આંખ્યો, રસના એટલે જીભ, ઘ્રાણ એટલે નાક. આ પાંચ જ્ઞાનેન્દ્રિયો અને હવે પાંચ કર્મેન્દ્રિયોના નામ આપવામાં આવે છે. વાક, પાણી, પાદ, ઉપસ્થ, પાયું. વાક એટલે વાણી, પાણી એટલે હાથ, પાદ એટલે પગ, ઉપસ્થ એટલે શિશ્ન, પાયું એટલે ગુદા. આ પાંચને કર્મેન્દ્રિયો કહેવાય છે. પાંચે કર્મેન્દ્રિયોની ક્રિયા ભિન્ન ભિન્ન રહી છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયોને બાહ્યકરણ કહેવાય છે અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને અંતઃકરણ કહેવાય છે. કરણ એટલે સાધન, બાહ્યકરણને અંતઃકરણ. આ બધા રાજસ અહંકારથી થયા છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચારને સ્પષ્ટ રીતે અંતઃકરણ કહેવાય છે. સાત્વિક અહંકારથી 10 ઇન્દ્રિયોના અને 4 અંતકરણના 14 દેવતાઓ ઉપજે છે. લ્યો, સાત્વિક અહંકારમાંથી શું ઉપજ્યું? તો કે દેવતાઓ. મન સાત્વિક અહંકારથી ઉત્પન્ન થયું છે. હવે 14 દેવતાના નામ કહું છું, નામ સિવાય એની ઓળખાણ થતી નથી. તેમાં શ્રોત્ર ઇન્દ્રિયોના દેવ દિગ્પાલ છે, ત્વચા ઇન્દ્રિયના દેવ વાયુ છે, આંખ્યુંના દેવ સૂર્ય છે, જીભના દેવ વરુણ છે, નાકના દેવ અશ્વિની કુમાર છે, વાણીના દેવ અગ્નિ છે, હાથના દેવ ઇન્દ્ર છે, પગના દેવ વિષ્ણુ છે, શિષ્ણના દેવ પ્રજાપતિ છે અને ગુદાના દેવ મિત્ર છે, મનના દેવ ચંદ્ર છે, બુદ્ધિના દેવ બ્રહ્મા છે. ગુદાના દેવ મિત્ર છે એટલે યમરાજા, બધાના મિત્ર, મારી માઇન તોડી નાખે. ચિત્તના દેવ ક્ષેત્રજ્ઞ વાસુદેવ છે અને અહંકારના દેવ રુદ્ર છે. એ ઇન્દ્રિયોના અને અંતકરણના 14 દેવ કયા? તત્વ રહાય નામ જે હી એસે સબ હી જે હું મહતત્વાદિક દેવ જો અસમર્થ હરિ બિન તે હું અસમર્થ હરિ બિન તે હું અસમર્થ હરિ બિન તે હું. ઉપર જે મહત્તત્વ આદિ તત્વ કયા અને ઇન્દ્રિયો અંધકરણ તથા તેના દેવતા કયા બધું કીધું, પણ તે બધા પરમાત્મા સિવાય પોતાનું કાર્ય કરવા માય અસમર્થ હોય છે. કોકનું ક્યાં કરવાની વાત છે? બધા અસમર્થ. વાસુદેવ ભગવાન ઈચ્છા કરી કે તિનકી તે ભલે હિ ભયે હું જાન. બધા ભેળા થયા કે ભગવાન વાસુદેવની ઈચ્છાથી ઇન્દ્રિયો અંતકરણ દેવતા તન્માત્રા અને મહાભૂત આ બધા પોતપોતાના અંશથી એકત્ર થયા, ભેળા મળ્યા, સવ્ય મળીને વિરાટ દેહની રચના કરી, તેમાં આત્માએ પ્રવેશ કર્યો જેને વૈરાજ પુરુષ કહેવાય છે. આ બધાએ ભેગા થઈને ઊભો કર્યો એક મોટું પિંજર, એનું નામ વૈરાટ, અને એમાં જીવે પ્રવેશ કર્યો એનું નામ વૈરાજ પુરુષ. બોલો, એનો દેહ ને આ એનો આત્મા, તે વૈરાજને ઈશ્વર નામે કહેવાય છે. લ્યો આ નામ ઈશ્વર. તેના અંગોમાંથી પાણી ઉત્પન્ન થયું, તે પાણીમાં વૈરાજ પુરુષે શયન કર્યું. આવડા મોટા વૈરાજ અને એ પોતે પાણીમાં હૂતા. કરો વાત. કહે હે તેવું તાકુસવ જો કાર્ય દેશે નામ રહે તેહી કરી કે જોઉં નારાયણ એસે નામ કર. આ વૈરાજને ઈશ્વર નામે કહેવાય છે. તેના અંગોમાંથી પાણી ઉત્પન્ન થયું, તે પાણીમાં વૈરાજ પુરુષે શયન કર્યું છે, તેનાથી તેઓ નારાયણ આવા નામથી કહેવાયા. કારણ કે જેવું કાર્ય હોય એવું નામ કહેવાય છે. લો, ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના પ્રથમ પુરમાં બ્રહ્માંડની ઉત્પત્તિનું વર્ણન કર્યું. એ નામે 59મો તરંગ સમાપ્ત થયો. નારાયણ. હવે આ વિશે, આ શબ્દોની ઉત્પત્તિ અને એ શબ્દનું ઝીણવટભર્યું જે તાત્વિક જ્ઞાન, તે ઈશ્વર સ્વામી આપણને કહેશે. આપો વૈનર સુનવહ શ્રુતિના અંદર સુંદર પ્રામાણિક સૂત્રો અને શ્લોકો ટાંકીને આપણને આ વિશે વાત કરશે. અહીંયા
વિરાટ નારાયણને નારાયણ એટલા માટે કહ્યા કે વિરાટ પેદા થયા પછી એના શરીરમાંથી ખૂબ પાણી નીકળ્યું. તો વિરાટ એક નર એટલે કે એક પુરુષ છે, એમાંથી જે પાણી જન્મ્યું એને નાર કહેવાય. નરમાંથી જન્મે એનું નામ નાર. એ જન્મેલું જે નારરૂપી પાણી એ જ જેનું આ સ્થાન સુવાનું રહેઠાણ એટલે કે અયન. તો નાર જેનું અયન છે, આસ્થાન છે, એવા એ પુરુષને નારાયણ કહેવાય. તો પાણીરૂપી આસ્થાનમાં હૂતા છે એટલે એને નારાયણ કહ્યા છે. એટલે કહે છે કે કાર્યને અનુસાર એનું નામ પાડવામાં આવ્યું છે.
તમે તો ટૂંકમાં જ્ઞાન કહી દીધું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.